एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे मेरी मेगेरी मॉरिसनी एक खूब ज जाणीती नवलकथा सॉन्ग्स इन ऑर्डिनरी टाइम, जे 1995માં આવી, એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું।
હા, અને આ એ જ કૃતિ છે જેને 1997માં ઓપરાના બુક ક્લબે પસંદ કરી અને લેખિકાને એમ કહીએ કે રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ।
બરાબર, પણ આ માત્ર પ્રસિદ્ધિની વાત નથી। આ નવલકથા મને લાગે છે કે આપણને એક અંદરથી હચમચાવી દેવા સવાલ પર વિચારવા પ્રેરે છે।
કયો સવાલ?
કે ભાઈ, કપરી પરિસ્થિતિમાં ટકવા માટે જે આશા જરૂરી છે, એ જ આશા ક્યારેક આપણને છેતરપિંડી અને ભ્રમના ખાડામાં કેવી રીતે ધકેલી દે છે?
ખરેખર આ જ તો નવલકથાનું હાર્દ છે। મોરિસની લેખન શૈલીની આ જ તો ખૂબી છે। તેઓ જુઓ, કામદાર વર્ગના લોકોના સંઘર્ષ, એમની આશાઓ, એમની નબળાઈઓ, આ બધું બહુ જ સહાનુભૂતિથી પણ સાથે સાથે એકદમ સ્પષ્ટપણે બતાવે છે। એવા પાત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મોટાભાગે સમાજના હાશિયામાં હોય છે, એમની મનોદશામાં ઊંડા ઉતરે છે।
હા, થોડું સ્ટેન બેક કે રિચર્ડ યેટ્સ જેવું લાગે, પણ એમનો પોતાનો અવાજ છે નહીં, ખાસ કરીને સ્ત્રી પાત્રોના મનોજગતમાં ઉતરવામાં।
બિલકુલ, એમનો અવાજ આગવો છે, એમની પકડ અલગ છે,
અને આખી વાર્તાનું સેટિંગ એ પણ રસપ્રદ છે। 1967નો ઉનાળો, વર્મોન્ટનું એક નાનું સંઘર્ષ કરતું ઔદ્યોગિક શહેર એટકિન્સન।
હા, અમેરિકા માટે પણ એક બદલાવનો, સંક્રાંતિનો સમય હતો,
અને આ જ પૃષ્ઠભૂમિમાં ફર્મોઇલ પરિવારની કથા છે। એક એવો પરિવાર જે બસ સામાન્ય જીવન જીવવા માંગે છે,
પણ સંજોગો એમને જાણે નીચે જ ખેંચ્યા કરે છે।
તો શરૂઆત કરીએ એ પરિવારની સ્થિતિથી, એમનો ઓર્ડિનરી ટાઈમ કેવો હતો?
ચોક્કસ, તો ફર્મોઇલ પરિવાર એટલે મુખ્યત્વે માં મેરી ફર્મોઇલ અને એના ત્રણ બાળકો। મેરી આમ તો શ્રદ્ધાળુ કેથોલિક સ્ત્રી છે, પણ એનો પતિ સેમ,
હા, પેલો દારૂડિયો અને બેજવાબદાર,
બરાબર, એ એને અને બાળકોને છોડીને જતો રહ્યો છે અને પાછળ મૂકતો ગયો છે દેવાનો ડુંગર।
ઓ, એટલે આર્થિક સંઘર્ષ તો ખરો જ
પુષ્કળ। મેરીને પોતાનો પરિવાર ટકાવવા માટે એક નહીં પણ ત્રણ ત્રણ નોકરીઓ કરવી પડે છે, સુપરમાર્કેટમાં, પછી લોકોના ઘરોમાં જઈને સફાઈ કરવાની, અને એક નાનકડા ડાઇનરમાં પણ।
બાપરે, એનું જીવન તો સતત ભાગદોડ અને થાક જ હશે।
બસ એ જ, એનું જીવન એનું બીજું નામ બની ગયું છે।
અને અહીં પેલો ઓર્ડિનરી ટાઈમ શબ્દ મહત્વનો બને છે નહીં, કેથોલિક કેલેન્ડરમાં તો એ સામાન્ય દિવસો માટે વપરાય, તહેવારો વચ્ચેનો સમય।
હા,
પણ અહીં શું એ ફક્ત સમય છે કે પછી મેરી અને પરિવારની આંતરિક સ્થિતિનું પ્રતીક? એક લાંબો, થકવી દેનારો સમયગાળો જ્યાં કોઈ ચમત્કારની રાહ જોવાતી હોય।
બરાબર પકડ્યું, આ ફક્ત કેલેન્ડરનો સમય નથી, આ એમની ભાવનાત્મક સ્થિતિ છે। આર્થિક સંઘર્ષ તો છે જ, પણ એની સાથે પેલી એકલતા, હતાશા, ક્યારેક દારૂ તરફ વળવું, અને સૌથી વધુ તો કોઈ પુરુષના સ્નેહ, સહારા અને માન્યતા માટેની તીવ્ર તડપ।
આ તડપ જ કદાચ એને વધુ નબળી બનાવે છે આગળ જતા।
બિલકુલ, એના જીવનમાં કોઈ ગીત નથી, બસ આ સામાન્ય સમયનો ખાલીપો છે।
અને બાળકો, આ બધાની એમના પર શું અસર થતી હશે, ખાસ કરીને મોટા બે, નોર્મ અને એલિસ?
બાળકો ક્યાંથી બાકાત રહે? 70 વર્ષનો નોર્મ છે, એના પર અચાનક ઘરનો પુરુષ બનવાની જવાબદારી આવી પડે છે પિતાના ગયા પછી।
હા, એ ઉંમરે તો બહુ જ અઘરું કહેવાય,
બહુ જ। છોકરો હોશિયાર છે, પણ સંજોગો એવા છે કે ભણવાનું બાજુ પર મૂકીને નાની મોટી નોકરીઓ કરવી પડે છે। પિતા માટે ગુસ્સો છે મનમાં, પણ માં અને ભાઈ બહેન માટે રક્ષણની ભાવનાએ છે, જોકે પોતે લાચાર અનુભવે છે।
અને એલિસ, એની સ્થિતિ કદાચ વધુ ગૂંચવાળાભરી લાગે છે।
હા, 15 વર્ષની એલિસ એ જાણે કિશોરાવસ્થા અને પુખ્તતાની વચ્ચે ફસાયેલી છે, ઘરમાં જે ભાવનાત્મક ટેકો, જે માર્ગદર્શન મળવું જોઈએ એનો અભાવ છે,
એટલે એ બહાર શોધે છે પ્રેમ અને સ્વીકૃતિ।
બરાબર, અને આ શોધ એને ક્યાં લઈ જાય છે? લેસ્ટર સ્ટોનર નામના એક મોટી ઉંમરના પરિણીત પુરુષ સાથેના જોખમી સંબંધમાં।
ઓહ, પણ એલિસમાં એક ખાસ વાત છે, એનામાં એક તીક્ષ્ણ સમજ છે, એક શંકાશીલ દૃષ્ટિ છે જે આગળ જતા બહુ કામ લાગે છે.
અને સૌથી નાનો બેન્જી, 10 વર્ષનો. બેન્જી તો જાણે આખા પરિવારની પીડાનો એક માસૂમ સાક્ષી છે. એની નજરે આપણને ગરીબી, તણાવ, દુઃખ વધુ સ્પષ્ટ દેખાય. એના બાળસહજ સવાલો ક્યારેક હસાવી જાય, પણ મોટાભાગે ઘરનું ગંભીર વાતાવરણ જ બતાવે.
અને પુખ્તોના ઝઘડા જોઈને એની નિર્દોષતા પણ.
હા, એ પણ ઘવાતી જાય છે ધીમે ધીમે.
તો આ છે ફર્મોઇલ પરિવાર. આર્થિક તંગી, ભાવનાત્મક ખાલીપો, ભવિષ્યની ચિંતા, અને આવા જ સમયે જાણે કોઈ પ્રાર્થના સાંભળી હોય એમ.
એમ જ ઓમાર ડ્યુવાલનું આગમન થાય છે.
અને આ જ વાર્તાનો મુખ્ય વળાંક છે, ખરું ને?
બિલકુલ. ઓમાર ડ્યુવાલ બહુ કુશળતાથી લખાયેલું પાત્ર છે. દેખાવે તો ભ્રમણ કરતો સેલ્સમેન, સાબુ વેચતો ફરે.
સાબુ?
હા, સાબુ. પણ એ પોતાની જાતને એમ સામાન્ય સેલ્સમેન તરીકે નથી ઓળખાવતો. મેરીની કાર બગડે છે રસ્તામાં અને આ ભાઈ ત્યાં મદદ માટે હાજર.
જાણે દેવદૂત.
કંઈ કહેવું જ. દેખાવડો છે, વાતો એવી કરે કે સામેવાળો સાંભળતો જ રહે, અને ચહેરા પર પેલું આત્મવિશ્વાસથી ભરપૂર સ્મિત.
પણ એ પોતાની ઓળખ શું આપે છે? મેરીનો વિશ્વાસ કેમ જીતે છે આટલી જલ્દી?
અને મારી પાસે તો આધ્યાત્મિક શક્તિ છે, લોકોને સાજા કરવાની, દુઃખ દૂર કરવાની.
ઓહો, આ તો સીધો શ્રદ્ધા પર જ ઘા કર્યો કહેવાય.
બરાબર. મેરી જેવી શ્રદ્ધાળુ સ્ત્રી જે પહેલેથી જ કોઈ ચમત્કાર, કોઈ સહારાની રાહ જોઈ રહી છે, એના માટે તો ઓમાર જાણે જવાબ બનીને આવ્યો.
આ ખરેખર બહુ ચિંતા કરાવી એવી વાત છે કે માણસ જ્યારે સાવ લાચાર હોય ત્યારે કેવી રીતે ખોટા વચનો અને દેખાડાનો શિકાર બની જાય છે.
બિલકુલ. અને આ નબળાઈ અને શોષણનો જે સંબંધ છે એ જ તો વાર્તાના કેન્દ્રમાં છે.
અને પેલી એલિસ, એને તો શંકા હતી શરૂઆતથી.
હા, એલિસ બહુ સમજદાર છે, એ માને ચેતવે પણ છે, પણ મેરી સાંભળવા જ તૈયાર નથી. એના માટે તો ઓમાર જ મુક્તિદાતા છે.
અને એ એને ઘરમાં રાખી લે છે.
હા, ભાડુઆત તરીકે. અને બસ અહીંથી શરૂ થાય છે ઓમારની પકડ જમાવવાની પ્રક્રિયા, ફોર્મોઇલ પરિવાર પર અને ખાસ કરીને મેરી પર.
એ કરે છે શું? કેવી રીતે પ્રભાવ વધારે છે?
ઓમાર બહુ ચાલાક છે, એને ખબર છે કોની સાથે કેમ વર્તવું. મેરીને જે એકલતા લાગે છે, જે સ્નેહની ભૂખ છે, એને સંતોષવાનો ડોળ કરે છે. ઘરના નાના મોટા કામ કરી આપે, બાળકો જોડે રમતો દેખાય, અને સૌથી અગત્યનું, મેરીને ધ્યાનથી સાંભળે, એને મહત્વ આપે, જે મેરીને ક્યારેય મળ્યું નહોતું.
અને ધીમે ધીમે એને બીજાઓથી અલગ પાડે છે.
હા, એના મિત્રો, એની બહેન બધા વિશે શંકાના બીજ રોપે છે, અને પેલી મેરીની ધાર્મિક વૃત્તિનો પણ લાભ ઉઠાવે છે.
એ કેવી રીતે?
એની જે કેથોલિક અપરાધ ભાવના છે ને, એનો ઉપયોગ કરે. એવું ઠસાવે કે જો તું મારા પર શંકા કરીશ તો એ ઈશ્વરમાં તારી શ્રદ્ધાની કમી ગણાશે.
અરે વાહ, આ તો બહુ ખતરનાક રમત છે.
અને નાના નાના ચમત્કાર પણ દેખાડે, કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપે, પણ એ માહિતી એણે છુપી રીતે વાતો સાંભળીને મેળવી હોય. આનાથી મેરીનો વિશ્વાસ તો આસમાને પહોંચી જાય.
આ પેલી બનાલિટી ઓફ ઇવિલ જેવી વાત નથી લાગતી. ઓમાર કોઈ મોટો રાક્ષસ નથી દેખાતો, રોજબરોજના કામ કરતો, મદદ કરતો માણસ લાગે છે.
બરાબર. અને એટલે જ એ વધુ ખતરનાક છે. એ અમેરિકન સ્વપ્નના ખોટા ખ્યાલ જેવો પણ છે. ઝડપથી બધું મળી જશે, બસ મારા પર વિશ્વાસ રાખો.
ઘરમાં તો પછી તણાવ વધતો જ ગયો હશે.
ગણો, એલિસની શંકા હવે ખુલ્લા વિરોધમાં ફેરવાય છે. મા દીકરી વચ્ચે મોટો સંઘર્ષ થાય છે. મેરી તો એલિસ પર ઈર્ષાનો આરોપ મૂકે છે,
કારણ કે એ સત્ય સ્વીકારવા તૈયાર નથી.
બિલકુલ. આ આત્મછેતરપિંડી છે, ભ્રમમાં રહેવું સહેલું લાગે છે.
અને નોમ, બિચારો નોમ, એના પર શું અસર થાય છે?
નોમ મૂંઝવણમાં છે, એને પિતાના સ્થાને કોઈક જોઈએ છે. પણ ઓમારના વર્તનમાં જે ઠંડક છે, જે ચાલાકી છે, એ એને ખૂંચે છે, પણ એ સમજી નથી શકતો. એ પણ ભાવનાત્મક રીતે ગવાયેલો છે.
અને ઓમાર ધીમે ધીમે આર્થિક નિયંત્રણ પણ લઈ લે છે.
હા, મેલી પોતાની થોડી ઘણી બચત પણ એના કહેવાતા આધ્યાત્મિક કાર્યો માટે આપી દે છે. આખું ઘર જાણે રહસ્યો, જૂઠાણા અને એક અજાણ્યા ભયથી ભરાઈ જાય છે.
લેખિકાએ આ તણાવ બહુ ધીમે ધીમે સ્લો બર્ન સસ્પેન્સની જેમ બાંધ્યો છે. આપણને વાચક તરીકે ખતરો દેખાય, પણ મેરીની જેમ આપણે લાચાર હોઈએ એવું લાગે. આ ભ્રમ તૂટે છે ક્યારે?
ભ્રમ તૂટવાની શરૂઆત બહારથી થાય છે. બાજુના રાજ્યમાંથી એક સ્ત્રી ગુમ થઈ હોય છે, એના સમાચાર આવે છે, અને એ છેલ્લે ઓમાર જેવા દેખાતા માણસ સાથે હતી.
ઓ, એટલે મેરીના મનમાં પહેલીવાર શંકાનું બીજ રોપાયું.
હા, જો કે દબાવવાની કોશિશ કરે છે, પણ હવે ઓમારનો અસલી ચહેરો પણ વધુને વધુ સામે આવવા માંડે છે. એનો ગુસ્સો, એની ધમકીઓ, પેલો સૌમ્યતાનો મહોરો ઉતરવા લાગે છે.
અને એલિસ હજુ તપાસ ચાલુ રાખે છે.
એ તો છોડે એમ નથી. એ ઓમારની વાતોમાં વિરોધાભાસ પકડે છે, એના ભૂતકાળના જૂઠાણા પકડી પાડે છે, પુરાવા ભેગા કરે છે.
અને પછી આવે છે ટર્નિંગ પોઈન્ટ.
હા, કોઈક એવી ઘટના બને છે જ્યાં ઓમારની ક્રૂરતા સાવ સ્પષ્ટ થઈ જાય છે. કદાચ એ બેન્જીને કંઈક કરે છે, અથવા કોઈ એવું સત્ય સામે આવે છે જેને મેરી હવે નજરઅંદાજ કરી જ ના શકે. અને એ ક્ષણે બધું જ તૂટી પડે છે.
મેરીનું પેલું કાલ્પનિક જગત, ઓમારનું ભ્રામક ચિત્ર,
બધું જ ધ્વસ્ત. એને સાક્ષાત્કાર થાય છે કે આ માણસ ઉદ્ધારક નથી, આ તો પરોપજીવી છે, મારી અને મારા પરિવારની નબળાઈ પર જીવી રહ્યો છે.
આ જ ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે, નહીં?
હા. અને હવે મેરી એકલી નથી, એલિસ એની સાથે છે. અંદરથી ક્યાંકથી હિંમત ભેગી કરે છે મેરી અને ઓમારનો સામનો કરે છે.
એ મુકાબલો કેવો હશે?
તંગ અને ભાવનાત્મક. મેરી એને ઘરમાંથી, પોતાના જીવનમાંથી નીકળી જવાનો હુકમ કરે છે. આ ફક્ત એને કાઢી મૂકવાની વાત નથી, આ મેરીનું પોતાની જાત પર, પોતાના ઘર પર, પોતાના મન પર ફરીથી નિયંત્રણ મેળવવું છે.
અને ઓમાર, જેની શક્તિનો આધાર જ ભ્રમ હતો,
ભ્રમ તૂટ્યો એટલે એની શક્તિ ગઈ. એનો બધો દંભ, બધો કરિશ્મા ઓગળી જાય છે. એ સાવ શક્તિહીન, પરાસ્ત થઈને ચાલ્યો જાય છે.
સત્યનો વિજય થાય છે છેતરપિંડી પર,
અને પરિવારના તૂટેલા પણ મજબૂત બંધનની પણ આ જીત છે.
પણ શું પછી બધું બરાબર થઈ જાય છે? હેપી એન્ડિંગ મોરિસની વાર્તાઓમાં એવું ઓછું જોવા મળે છે.
ના, તમે સાચા છો. અહીં કોઈ પરિકથા જેવો અંત નથી. ઓમાર ગયો, પણ એ જે નુકસાન કરી ગયો, જે ઘા આપી ગયો, એ તો રહેવાના જ. શરમ, પછતાઓ, આર્થિક મુશ્કેલીઓ, એ બધું તો છે જ.
મેનીને હવે પોતાના નિર્ણયોનો સામનો કરવો પડે છે. બાળકો પર જે અસર થઈ એનો પણ.
બરાબર, એ બહુ અઘરું છે એના માટે.
પારિવારિક સંબંધોમાં શું બદલાવ આવે, ખાસ કરીને મેરી અને એલિસ વચ્ચે? કારણ કે એમનો સંઘર્ષ તો મોટો હતો.
એમના સંબંધમાં મોટો પલટો આવે છે, જાણે ભૂમિકાઓ બદલાઈ નહીં હોય. એલિસ જે પહેલાં બળવાખોર હતી, એ હવે વધુ પરિપક્વ, સમજદાર અને મા માટે રક્ષણાત્મક બને છે.
અને મેરી?
મેરીને પોતાની ભૂલો, પોતાની નબળાઈઓ સ્વીકારવી પડે છે. આ અઘરા અનુભવમાંથી પસાર થઈને એમના વચ્ચે એક નવો, વધુ પ્રામાણિક સંબંધ બને છે, કદાચ વધુ મજબૂત પણ.
જીવન પાછું ઓર્ડિનરી ટાઈમમાં આવી જાય છે.
હા, એ જ સંઘર્ષ, એ જ મુશ્કેલીઓ, પણ પરિવાર હવે પહેલા જેવો નથી. તેઓ તૂટ્યા છે, પણ સાથે મળીને ટકી રહેવાનું શીખ્યા છે.
નોમ પણ વધુ જવાબદાર બન્યો હશે. એલિસ પેલા લેસ્ટરવાળા સંબંધમાંથી બહાર આવી હશે.
હા, પાત્રોનો વિકાસ દેખાય છે. નોમ વધુ નેતૃત્વ લેતો લાગે છે, એલિસ પોતાની ઓળખ બનાવે છે, અને બેન્જી આ બધામાંથી પસાર થઈને એક પ્રકારની સ્થિતિસ્થાપકતા કેળવે છે.
અને મેરીની શ્રદ્ધા, એનું શું થાય છે? શું એ વિશ્વાસ ગુમાવી દે છે?
ના, પણ એની શ્રદ્ધા બદલાય છે. હવે એ બહારના કોઈ ચમત્કારની રાહ નથી જોતી. એની શ્રદ્ધા હવે વધુ વાસ્તવિક બને છે. રોજબરોજના સંઘર્ષમાં ટકી રહેવું, ક્ષમા કરવી, કૃપા શોધવી, એ એક સક્રિય પ્રક્રિયા બની જાય છે.
એટલે અંત ઉદાસીન હોવા છતાં આશાસ્પદ છે.
હા, એક શાંત આશા છે. એ સમજ છે કે સાચી શક્તિ કે ચમત્કાર કોઈ બહારના માણસમાં નથી, પણ પરિવારના અપૂર્ણ પણ મજબૂત પ્રેમમાં અને રોજિંદા જીવનનો સામનો કરવાની આપણી પોતાની ક્ષમતામાં છે.
આપણે આ ચર્ચામાં ઘણા મુદ્દાઓ જોયા. ગરીબી અને લાચારી કેવી રીતે નબળા પાડે છે, અમેરિકન સ્વપ્નનો ભ્રમ અને એનો કેવો દુરુપયોગ થઈ શકે, પારિવારિક સંબંધોની જટિલતા, પ્રેમ, ગુસ્સો, રક્ષણ, સંઘર્ષ.
હા, અને 1960ના દાયકામાં સ્ત્રીઓની મર્યાદિત સ્થિતિ, સત્ય અને છેતરપિંડી, અને ખાસ તો પેલી આત્મછેતરપિંડી,
અને શ્રદ્ધા વિરુદ્ધ ધર્મનો ધંભી ઉપયોગ, મેરીની સાદી શ્રદ્ધા અને ઓમારની ચાલાકી.
બરાબર, લેખિકા આ બધું તૃતીય પુરુષ સર્વજ્ઞ કથનકાર દ્વારા કહે છે, એટલે આપણને જુદા જુદા પાત્રોના મનમાં જોવાની તક મળે છે. મેરી, એલિસ, નોર્મ, ક્યારેક ઓમાર પણ.
જેનાથી નાટકીય વક્રોક્તિ સર્જાય છે, નહીં? વાચકને ખબર હોય છે, જે પાત્રને નથી ખબર.
અને એનાથી તણાવ વધે છે.
પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સરસ છે. પેલું આઈજીએ સુપરમાર્કેટ મેરીના એકવિધ જીવન જેવું, ઓમારના હીલિંગ હેન્ડ્સ એની ખોટી શક્તિ જેવા, અને પેલો સાબુ જાણે ઊંડી સમસ્યાઓનો ઉપર છલ્લો ઉકેલ.
બહુ સરસ મુદ્દો. અને શહેરનું વાતાવરણ, ઉનાળાની ગરમી, એ બધું ઘરના તણાવને બરાબર પ્રતિબિંબિત કરે છે. આખી નવલકથા વાચક પર એક ઊંડી, ક્યારેક અસ્વસ્થ કરતી છાપ છોડે છે.
મેરી માટે દયા આવે, ક્યારેક ગુસ્સો પણ આવે, પણ એની લાચારી સમજાય, અને ઓમાર માટે તો
ભય અને ઘૃણા વધતા જાય.
ખરેખર આ નવલકથા આપણને વિચારતા કરી મૂકે છે. એક ચેતવણી જેવી છે કે આશા અને વિશ્વાસના નામે માણસ કેટલો ભોળો બની શકે છે, કેટલો છેતરાઈ શકે છે.
હા, શ્રદ્ધા અને ભોળપણ, આશા અને ભ્રમ વચ્ચેની રેખા કેટલી પાતળી છે એ બતાવે છે.
અને એ પણ યાદ અપાવે છે કે ઊંડી એકલતા અને નિરાશા માણસને ક્યારેક ખોટા સહારે ધકેલી દે છે. શિકારી પણ ઉદ્ધારક લાગવા માંડે છે.
સાચી વાત. તેમ છતાં એક આશા પણ આપે છે. એ બતાવે છે કે સાચી શક્તિ ભૂલો ન કરવામાં નથી, પણ ભૂલોના પરિણામોનો સામનો કરવામાં અને તૂટેલા સંબંધોમાં પણ ટકી રહેવાની ક્ષમતા કેળવવામાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકરત ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.